તારીખ 18-10-1998 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 388 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 327
સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 388 પાનું 219 શું જ્ઞાની આત્માને આખા માર્ગની જ્ઞાની આત્માને આખા માર્ગની સૂઝ પડી જાય છે કે શરૂઆતની આ રીત છે ને આવી રીતે પૂર્ણ કેવળ જ્ઞાન પ્રાપ્ત થઈ જશે શું પ્રશ્ન છે કે જે જ્ઞાની થાય છે એને મોક્ષ માર્ગની શરૂઆતથી માંડીને સંપૂર્ણ દશા સુધીની સૂઝ પડી જાય છે એટલે એને જ્ઞાનમાં આવી જાય છે કે કેવી રીતે આગળ વધશે કેવી રીતે સંપૂર્ણ દશા પ્રગટ થઈ જશે જ્ઞાન થતાં નવ તત્વોનું જ્ઞાન થયું કે ન થયું તો નવ તત્વોમાં સંવર નિર્જરા અને મોક્ષ એનું પણ જ્ઞાન થયું કેવી રીતે શરૂઆત થઈ તો અનુભવ થયો એટલે શરૂઆત કેવી રીતે થાય તો ખબર પડે કે ન પડે એ પ્રશ્ન રહેતો નથી ઉપરની દશાની ખબર પડે કે ન પડે કેમ કે અનુભવ દશા થઈ નથી એ પ્રશ્ન થઈ શકે પણ એ તો એ વિષયનું અજાણપણામાં એ પ્રશ્ન થાય છે વાસ્તવિકપણે તો કોઈ રીત તો બદલાતી નથી એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ જે પંથ છે માર્ગ છે એ તો એક જ પ્રકારે છે શરૂઆત જે પ્રકારે છે એ જ પ્રકારથી વૃદ્ધિ થતી જાય છે એ જ પ્રકારથી સંપૂર્ણ થાય છે અથવા તો શરૂઆત એવી રીતે થઈ કે સ્વરૂપમાં લીન થતા સ્વાનુભવ સમ્યક દર્શન અને વિતરાગતા પ્રગટ થઈ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ પ્રગટ થઈ ગયો એ જ સ્વરૂપ લીનતાની ડિગ્રી વધતા વધતા વિતરાગતા વધતી જાય છે એ જ સ્વરૂપ લીનતા સંપૂર્ણપણે મુનિદશામાં અંતર્મૂર્ત રહીએ દીર્ઘ અંતર્મૂર્ત બે કડી એટલે કેવું જ્ઞાન થાય છે તો જે રીતે પોતાને શરૂઆતથી એ જ રીતે પૂર્ણતા થઈ જશે એવી પ્રતીતિ મોક્ષ પર્યંતની પ્રતીતિ વિશ્વાસ આવી જાય છે એક સેકન્ડ ઊભું રહીએ તો એક એક કરીને જેટલી સેકન્ડો ઊભું રાખવું એટલી સેકન્ડ ઊભું રહી શકે અને એ તો વેપારમાં પણ એમ જ કરે છે ને વેપારી કે તમને તમે શરૂઆતમાં થોડો માલ લાવ્યા કેટલો સાવ થોડો એક અનુભવ કરવા પૂરતો તમને ખબર પડી કે આ માલનું પોષણ છે આયા માલ ઊંચા ભાવે વેચાય છે બસ પતી ગયું પછી ગજાબારનો વેપાર કરે છે કે નહીં એવું જ છે પરિણામ પણ વેપાર છે બીજું શું છે પરિણામ પણ એક વ્યાપાર છે જ્ઞાનનો વ્યાપારને ઉપયોગ કહે છે જ્ઞાનના વ્યાપારને ઉપયોગ કહે છે સ્વરૂપમાં ઉપયોગ સ્થિર થયો અને શાંતિનો લાભ થયો આનંદ આવ્યો દુઃખ ટળ્યું વાકુળતા મટી નિરાકુળતા પ્રાપ્ત થઈ બસ સમજાવવું શું એમાં અનુભવ થયો પછી સમજાવું શું? અનુભવ જ્ઞાન એ પૂરું જ્ઞાન છે, પરફેક્ટ જ્ઞાન છે, એને સમજાવવાની જરૂર રહેતી જ નથી. અનુભવ જ્ઞાન એવું જ્ઞાન છે કે એ ભલે સમજાવી ન શકે પણ કામ કેમ થાય એ સમજી ગયો છે. અભણ માણસો ડ્રાઈવર થાય છે, મોટું ટ્રેલર ચલાવે 32 વ્હીલનું, 32 પૈડા હોય એક ટ્રકને, એવડી મોટી ટ્રક હોય લાંબી લાંબી, અને હિન્દુસ્તાનના એક છેડેથી બીજા છેડે વ્યા જાય. એને પૂછો કે ડ્રાઇવિંગ કેવી રીતે કરાય જરા સમજાવતો, તો કે હું સમજાવી ન શકું, ડ્રાઇવિંગ કરી દઉં જોઈ લ્યો તમે, એ મને ખબર ન પડે, હું તમને શીખડાવી ન શકું, તમને સમજાવી ન શકું, એનું મિકેનિઝમ મને બહુ આવડતું નથી, ચલાવું છું બરાબર ગાડી, એમાં વાંધો ન આવવા દો. અનુભવ જ્ઞાન છે એની પાસે, ઉઘાડ જ્ઞાન નથી પણ અનુભવ જ્ઞાન છે, અને એ જ્ઞાન જ સાચું જ્ઞાન છે. એ જ્ઞાન છે, એ સાચું જ્ઞાન છે, કોઈ પણ ટેકનિકલ બાબતમાં એમ જ છે. આ પણ એક મોક્ષ માર્ગ છે, એ પણ એક કળા છે, એક ટેકનિક છે, અને અનુભવ જ્ઞાન છે. સમાધાન, જ્ઞાનીએ આખો માર્ગ જાણી લીધો કે જે અંશ પ્રગટ થયો છે તે જ માર્ગે આગળ જવાનો છે. જે રીતે અંશ પ્રગટ થયો એ જ રીતે આગળ જવાનો છે, એ જ રીતે સંપૂર્ણ દશા થશે એમ જ્ઞાનીએ જાણી લીધું છે. નાયકનો જે માર્ગ પ્રગટ થયો, નાયક નાયક રૂપે પરિણમી ગયો, તે માર્ગે જતા પૂર્ણતા મળશે. શું કહે છે નાયકનો માર્ગ એટલે શું? નાયક ભાવે રહેવું, જ્ઞાતા દ્રષ્ટાપણે રહેવું, અને માત્ર જ્ઞાયકપણે રહેવું, વિતરાગ ભાવે રહેવું, એવો જે માર્ગ સમ્યક દર્શન થતાં પ્રગટ થયો, સ્વાનુભવ થતાં પ્રગટ થયો, એ માર્ગમાં, એ ઉપાયમાં આત્મા આત્મા રૂપે પરિણમી ગયો, નાયક નાયક રૂપે પરિણમી ગયો, એટલે વિતરાગ વિતરાગ ભાવે પરિણમી ગયો, માત્ર જ્ઞાતા દ્રષ્ટે પરિણમી ગયો, અને એમ પરિણમતા પરિણમતા જ પૂર્ણતા મળશે, એવી પ્રતીતિ, મોક્ષ દશાની પ્રતીતિ આવી જાય છે. એને મોક્ષનું, મોક્ષની શ્રદ્ધા કહે છે, એને મોક્ષની શ્રદ્ધા કહે છે. સમયસારમાં એમ લીધું છે, અભવ્ય જીવનું લક્ષણ શું? તો કે મોક્ષની શ્રદ્ધા કરતો નથી, આત્માની શ્રદ્ધા કરતો નથી, એવી વાત નથી લીધી. અભવ્ય જીવનું લક્ષણ શું? એ મોક્ષની શ્રદ્ધા કરતો નથી. હું સંપૂર્ણ શુદ્ધ થઈ શકું કે કોઈ પણ આત્મા સંપૂર્ણ શુદ્ધ થઈ શકે એ વાતમાં વિશ્વાસ આવતો નથી. એ વાતમાં જેને વિશ્વાસ ન આવે એ અભવ્ય જીવ છે. સમૂહ શરણમાં અભવ્ય જીવનો પ્રવેશ નથી. કેમ? સામે તીર્થંકર દેવ મોક્ષ તત્વપણે સાક્ષાત બિરાજે છે, ત્યાં ન આવે, કેમકે મોક્ષને શ્રદ્ધતો નથી, એનો આત્મા મોક્ષને શ્રદ્ધતો નથી, તો ત્યાં તો મૂર્તિમંત મોક્ષ બિરાજે છે સમોસરણમાં, એની અનુમોદનાને કેમ આવે? કોઈને પણ સાંભળવા જેવું એનો અર્થ શું છે? કે તમે એને અનુમોદન આપો છો. કોઈને પણ તમે, કોઈનું જેનું પણ તમે શ્રવણ કરવા બેસો છો એનો અર્થ કે તમે એને અનુમોદન આપો છો. પછી જાણે કે જાણે, ત્યારે ત્યાં તો શું છે કે એનો આત્મા જ એવી યોગ્યતા વાળો છે કે મોક્ષને શોધતો નથી, અને ત્યાં મોક્ષ તત્વ બિરાજે છે, સાક્ષાત મૂર્તિમંત મોક્ષ છે ભગવાન, એ સમુસરણમાં ન આવે. સમુસરણમાં જેટલા બેઠા છે બધા ભવ્ય જીવ પામે ન પામે એ યોગ્યતાની વાત છે, એવું નથી કે આપે એટલે પામે જ, એ કોઈ જરૂરી નથી, પણ હોય એ બધા ભવ્યો, અભવ્યનો પ્રવેશ નથી એમાં, કેમ કે એ મોક્ષને શોધતો નથી, એવી વાત કીધી છે. આ તો ઘણા શંકા પડે છે ને, આપણે ભવ્ય શું કે અભવ્ય શું કેમ ખબર પડે આપણને, મહારાજ તો એમ કે છે કે તો કેવળ જ્ઞાનીને ખબર પડે, કેવળીનો વિષય છે કે તો કેવળીને ખબર પડે, આપણને ખબર પડે કે ન પડે, આપણને તો ન પડે તો કે નહીં ખબર પડે. તને પોતાને સંપૂર્ણ શુદ્ધિ થઈ શકે એમાં વિશ્વાસ છે કે નહીં, અને મારો પોતાનો આત્મા પણ સંપૂર્ણ શુદ્ધ થઈ શકે એવું તને અંદરથી હકાર આવે છે કે નથી આવતો, શું ભવ્ય છું કે, આ ચેકિંગ પોઈન્ટ છે. એક વાર એવો પ્રસંગ બન્યો હતો, અગિયાર વાગ્યાનો સમય છે સોનગઢમાં, અને 300 સાધુ આવી ચડ્યા, અંદર અંદર વાત કરતા છે, 11 લગભગ બધા જમવામાં હોય ત્યાં, ગુરુદેવ એકલા હોય, ચંદુભાઈ પણ જમવા આવી ગયા હોય લગભગ, પોતે આરામ કરે, જમીને આરામ કરે એટલે ચંદુભાઈ વખતે જમવા આવી જાય, એટલે પોતે એકલા હોય લગભગ, આરામ કરીને ઉઠ્યા છે કે આરામ કરતા કરતા પણ લોકોનો અવાજ સાંભળ્યો ને, એમથી કોઈક બહાર છે, એ વખતે કોઈ બહાર હોય ને બહુ એકાંત હોય, એકદમ શાંત હોય બધું, આ 3 જણા અંદર અંદર વાત કરે એટલે અવાજ આવે એટલે પોતે બહાર નીકળ્યા જોવા, 3 સાધુ હતા, બધું વાંચતા હતા ને જોતા હતા. એ વખતે એ લોકો સમયસરની સ્થાપના કરી છે ને એ ગ્રંથ જોતા, તો ચાંદીમાં છે, ચાંદીનો ગ્રંથ છે, શાસ્ત્ર સ્થાપના કરી સ્વાધ્યાય હોલમાં, રૂમમાંથી બહાર નીકળ્યા પોતે પોતાના રૂમમાંથી, અત્યારે જે રૂમમાં આપણે જઈએ છીએ. શું નામ? હું દર્શન વિજયલા, કે હું જ્ઞાન વિજયલા, કે હું ચારિત્ર વિજય, નામ તમે લોકો બહુ સરસ કહે છે. ગુરુદેવ જરાક ટેસ્ટ કર્યો કે ભવ્ય છો કે અભવ્ય છો કેમ લાગે છે, તો એ તો કેવડીને ખબર પડે, આપણને ન ખબર પડે. ગુરુદેવ કઈ ચર્ચા ન કરી, વાતને લંબાવી નહીં, મનમાં સમજી ગયા કે દીક્ષા લીધી છે પણ હજી પોતાના ભવ્યત્વ અભવ્યત્વની ખબર નથી, જે મુમુક્ષુતામાં ખબર પડે. આવું બધું અંધારું ચાલે છે. અહીંયા કે છે કે તિર્યંચ હોય, ચાર ગતિમાં નારકી હોય, કોઈ પણ જીવને સમ્યક દર્શન થાય છે સંઘની પંચેન્દ્રી ચારે ગતિમાં, એને ખબર પડી જાય છે મારો મોક્ષ સમીપમાં છે, અને જે પરિણમનથી મને મોક્ષ માર્ગ શરૂ થયો છે, અલ્પકાળમાં હું સંપૂર્ણ દશાને પ્રાપ્ત થઈ જઈશ એવી પ્રતિ, અને મોક્ષ કેવો હોય, કેવળ જ્ઞાન કેવું હોય, સંપૂર્ણ શુદ્ધિ કેવી હોય, એક શુદ્ધિના અંશ ઉપરથી સંપૂર્ણ ખબર પડી જાય છે. જેમ કોઈ છરી ઉપર કાટ લાગ્યો છે અને એ છરીને ખાલી એક પથરા સાથે ઘસે, સરાણે ઘસે તો ઘણો ચળકાર નહીં, પણ થોડો ચળકાટ નીકળી જાય એક જગ્યાએ, એક ડોટ ખાલી, તો એ છરી આખી કેટલી ઉજળી છે, અને આવી રીતે ઘસવામાં આવે તો તો આખે આખી છરી સબ ચકચકાટ કરતી, કાટવીઓ જાય ને ચકચકાટ કરતી, સંપૂર્ણ આવી દેખાય એનું ખબર પડે કે ન પડે, પડે એમ અંદરનો જ્ઞાનનો પ્રકાશ છે પ્રગટ થયો, અનુભવનો પ્રકાશ છે પ્રગટ થયો. એ સંપૂર્ણ અનુભવ અને સંપૂર્ણ જ્ઞાનને માપી લે છે. જે અંશ પ્રગટ થયો તે માર્ગે ચાલવાથી પૂર્ણતા થશે, જે અંશ પ્રગટ થયો છે એમાં આગળ વધતા હતા એમ જ પરિણમતા પરિણમતા પૂર્ણતા થશે. સાધકને માર્ગ અંદરથી સ્પષ્ટ થઈ ગયો છે તેથી હવે માર્ગ ગોતવા જવું પડતું નથી. માર્ગ એટલે ઉપાય, પોતાને ઉપાય અનુભવ ગોચર થઈ ગયો છે પછી શોધવાનો ક્યાં વાત છે. શોધ્યા પછી તો અનુભવ ગોચર થયો છે, પછી નવું શોધવાનું કાંઈ રહેતું નથી. તો અનુભવ જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું, તેને કોઈને પૂછવું પડતું નથી. મને અનુભવ થયો કે નહીં, મને સમ્યક દર્શન થયું કે નહીં, હું મોક્ષ માર્ગે છું કે નહીં એવી શંકા પણ એને પડતી નથી અને એને પૂછવું પડતું નથી. અથવા આત્મવિશ્વાસ એટલો હોય છે કે કોઈ સર્ટિફિકેટ આપે તો હું બરાબર મારું ને નહીતર મારું બરાબર નહીં એવી શંકા જરા પણ હોતી નથી. કેમ કે અનુભવ જ્ઞાન છે એ પ્રત્યક્ષ જ્ઞાન છે, પ્રત્યક્ષતામાં શંકાનો અવકાશ ન હોય અને શંકા હોય ત્યાં પ્રત્યક્ષ જ્ઞાન ન હોય. તેને અંદરથી માર્ગ સહજ દેખાઈ ગયો છે, દેખાઈ ગયો છે એટલે અનુભવાઈ ગયો છે. માર્ગ તો અનુભવાઈ ગયો છે સહેજે સહેજે, તે માર્ગે ગતિ કરીને પૂર્ણતા કેવળ જ્ઞાન પામશે. એ બધું નિશ્ચિત થઈ ગયું અને પ્રતીતિમાં પણ આવી ગયું. એટલે માર્ગ કેવો હોય એની ખબર નથી, એમાંથી પ્રશ્ન ઉઠેલો છે અથવા ઉઠાવેલો છે. એવી રીતે ત્રણસો ને અઠ્યાસી થયું 389 ધવલમાં આચાર્ય દેવ કહે છે કે મતિ જ્ઞાન કેવળ જ્ઞાનને બોલાવે છે તો તેમાં શું આશય છે. લગભગ મળતી વાત છે ઉપરનો જે પ્રશ્ન ચાલ્યો. કેમ કે મતિ જ્ઞાન છે, સમ્યક મતિ જ્ઞાનની વાત છે, અહીંયા દરેકના મતિ જ્ઞાનની વાત નથી. જેનું મતિ જ્ઞાન સમ્યક થયું એનું શ્રુત જ્ઞાન પણ સમ્યક થયું અને ત્યાં મતિ શ્રુત બોલાવે છે એમ વાત છે નવલમાં. કેમકે બે સાથે જ પ્રગટ થાય છે, એટલે જેને શરૂઆત થઈ એને પૂર્ણતા નો વિશ્વાસ આવી ગયો. કેવળ જ્ઞાનને બોલાવે છે એનો અર્થ શું, કે કેવળ જ્ઞાન હવે બહુ સમીપમાં છે. જેને મતિ જ્ઞાન સમ્યક થયું, શ્રુત જ્ઞાન સમ્યક થયું, એને કેવળ જ્ઞાન બહુ સમીપ છે એમ એમાંથી નીકળે છે, સ્પષ્ટ થાય છે. સિદ્ધિ કરતા પડદેવે લીધું છે સમ્યક દર્શનને વાચા આપી, સમ્યક દર્શન બોલવા માંડ્યું. એ જી એકવાર જો તું મને અંગીકાર કરીશ ને તો પછી તારે સંસારમાં રહેવું હશે તો પણ રહી નહીં શકે. હું તને ખેંચીને ઢસડીને મોક્ષમાં લઈ જઈશ. એ જ વાત છે, બધી જુદી જુદી શૈલી છે. જ્ઞાન પ્રધાનતા થઈ કીધું, ત્યાં શ્રદ્ધા પ્રધાનતા થઈ કીધું, ઉપરમાં માર્ગ પ્રધાનતાથી વાત કરી. વાત તો એટલી જ છે. સમાધાન. મતિ જ્ઞાન કેવળ જ્ઞાનને બોલાવે છે તેમ આચાર્ય કહે છે. તેનો આશય એ છે કે જો આશયથી વાત કરી, તેમાં શું આશય છે? પ્રશ્ન તો આશયનો જ પૂછો છે. સમીપતા છે, શરૂઆત થઈ એને પૂર્ણતાની સમીપતા છે, આશય શું એની અંદર? પ્રશ્ન એ પૂછો છે. એમ કહેવા પાછળ, એમ પ્રસિદ્ધ કરવા પાછળ આશય શું છે? આશય છે કે મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન કે જે જ્ઞાનનો અંશ છે તે પૂર્ણ જ્ઞાન કેવળ જ્ઞાનને બોલાવી રહ્યું છે. એટલે કે જે એક અંશ પ્રગટ થયો છે તે કેવળ જ્ઞાનને દેખી રહ્યું છે. જેવો અંશ છે તેવું કેવળ જ્ઞાન છે, તે કેવળ જ્ઞાન પૂર્ણ છે. ને આ મતિ શ્રુત એક અંશ છે, છતાં તે અંશમાં એટલું સામર્થ્ય છે કે તે કેવળ જ્ઞાન લીધે છૂટકો કરશે. આશય એ થયો કે શરૂઆતના અંશમાં સામર્થ્યની પ્રતીત છે, પૂર્ણ દશાના સામર્થ્યની પ્રતીત છે. એક બીજું પડખું એ છે એ વાતનું કે જે કેવળ જ્ઞાનની જાતિ છે એ જ મતિશ્રુત જ્ઞાનની જાતિ છે. જ્ઞાનની બે જ જાત છે, એક સમ્યક અને એક મિથ્યા. જ્યાં સુધી જીવને સંસારમાં સમ્યક જ્ઞાન પ્રગટ ન થાય, સ્વાનુભવ ઉત્પન્ન ન થાય, ત્યાં સુધી જ્ઞાનની જાતિ મિથ્યા છે. અને જ્યાં સ્વાનુભવ થયો ત્યાં જ્ઞાનની જાતિ પલટો ખાય અને સમ્યક થઈ. મતિશ્રુત જ્ઞાનની જે જાતિ છે એ જ કેવળ જ્ઞાનની જાતિ છે. જાતિ અપેક્ષાએ બંનેની એક જાતિ છે, એક સરખાપણું જાતિનું છે, જાતિનું એક સરખાપણું છે. તો મતિ જ્ઞાન કેવળ જ્ઞાનને બોલાવે છે એમ ધવલ શાસ્ત્રમાં કહ્યું, એ એમ સૂચવે છે. એમાં આશય છે કે એક જાતિનું જ્ઞાન છે, માટે વિશ્વાસ આવે છે, સંપૂર્ણની પ્રતીત આવે છે. એવું ચારિત્રનું છે કે જે પ્રથમ અંશ વિતરાગ ચારિત્રનો પ્રગટ થયો, સ્વરૂપલીનતાનો. બારમા ગુણ સ્થાને ચારિત્ર ગુણ સંપૂર્ણ શુદ્ધ થાય ત્યારે એને યથાખ્યાત ચારિત્ર કહે છે. યથાખ્યાત ચારિત્રની જે જાતિ છે એ જ જાતિ અહીંયા સમ્યક દર્શન થતાં પ્રગટ થઈ છે. એને બીજા શબ્દોમાં સ્વરૂપ આચરણ કહે છે. ચારિત્ર તો આચરણ છે ને, તો કે ચોથા ગુણ સ્થાને કે સ્વરૂપ આચરણ પ્રગટ થયો, બારમા ગુણ સ્થાને તો કે સ્વરૂપ આચરણ છે. એટલે જાતિનું નામ સ્વરૂપ આચરણ જાતિ છે. યથાખ્યાત ચારિત્ર પણ સ્વરૂપ આચરણ છે અને ચોથે સ્વાનુભવમાં લીન થયો સમ્યક દર્શનના કાળમાં, ત્યારે પણ સ્વરૂપ આચરણ જ થયું, સ્વરૂપમાં આચરણ કર્યું. માટે જાતિ એક છે. સમ્યક દર્શન છે એ તો જેવું પહેલે છે એવું જ છેલ્લે છે. એક તિર્યંચને સમ્યક દર્શન પ્રગટ થયું, પશુને, દેડકાને, ચકલાને, માછલાને, સર્પને, કોઈને નહીં. સમ્યક દર્શનની અપેક્ષાએ સંપૂર્ણ સમ્યક દર્શન છે, કોઈ અધૂરું સમ્યક દર્શન હોતું નથી. એટલે ત્યાં તો કંઈ પૂરું થવાનું, એ ગુણ પૂરું થવાનું કોઈ ગુણસ્થાન નથી, તો ચોથા ગુણસ્થાને પૂરું છે. ગુરુદેવની ભાષામાં એમ વાત છે કે એક તિર્યંશ સમ્યક દ્રષ્ટિ અને સિદ્ધાલયમાં બિરાજમાન અનંતા સિદ્ધો સમ્યક દર્શનની અપેક્ષાએ સરખા છે. સમ્યક દર્શનની અપેક્ષાએ બંને સરખા છે એમ કહેતા, બે ગુણ પૂરો પ્રગટ. મોક્ષ માર્ગ છે એ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાની છે, બરાબર. તો જ્ઞાન ને ચારિત્રની એક જાતિ છે, સમ્યક દર્શન પૂરું પ્રગટ થઈ ગયું છે. તો પછી પૂર્ણ દશાનો અવિશ્વાસ આવવાનો ક્યાં સવાલ રહે છે? કેમ કે જાત તો એક જ છે, પૂર્ણ દશાની અધૂરી દશાની જાત કાંઈ ફેર નથી. આશય એ પણ છે કે એક જાતિ છે અને સંપૂર્ણ સિદ્ધિમાં બધા ગુણોનું સંપૂર્ણ જ્ઞાન, સંપૂર્ણ સામર્થ્ય વ્યક્ત થયું છે. એ એક અંશ સામર્થ્યથી સંપૂર્ણ સામર્થ્યનો વિશ્વાસ આવે છે. દશા અપેક્ષા એવું, બાકી તો સમ્યક દર્શન છે એ પોતે જ આત્માના સંપૂર્ણ સામર્થ્યના અનુગ્રાહક શ્રદ્ધાન છે. સમ્યક દર્શન એટલે શું? કે જે આત્માને પોતાના પરિપૂર્ણ સામર્થ્યનું ગ્રહણ થઈ ગયું શ્રદ્ધામાં, એનું નામ સમ્યક દર્શન છે. પણ એ સામર્થ સામર્થ રૂપે ગ્રહણ થયું છે. અહીંયા હવે એની વ્યક્તિ કેવી હોય એ જ્ઞાનનો વિષય છે, એ શ્રદ્ધાનો વિષય નથી. પાછો એ શ્રદ્ધાનો વિષય નથી, એ જ્ઞાનનો વિષય છે. તો કે મતિ જ્ઞાન કે કેવળ જ્ઞાનને બોલાવે છે. એટલે સંપૂર્ણ વ્યક્ત સામર્થ્ય કેવું હોય એ મતિસ્વરૂપ જ્ઞાનમાં આવી જાય છે. એને મોક્ષ તત્વનું જ્ઞાન કહ્યું અને એ મોક્ષ તત્વના જ્ઞાન પૂર્વક જે સ્વરૂપ આશ્રય છે એને ભૂતાર્થને આશ્રિત નવ તત્વનું શ્રદ્ધાન કહેવામાં આવ્યું છે. જ્ઞાન પ્રધાન શ્રદ્ધાની વાત થઈ છે. સમયસારની 13મી ગાથા. એટલે મતિ જ્ઞાન ફરીને વેલી ગયા આખો પેરેગ્રાફ. કર્ણાનું યુગનો વિષય છે, કર્મનો ઉપશમ, કર્મનો ક્ષયોપશમ અને કર્મનો ક્ષય, એ ત્રણની અપેક્ષાથી પર્યાય લીધી કે ત્યાં કર્મની શું સ્થિતિ છે. શ્રદ્ધાની અપેક્ષા એ શ્રદ્ધાનો વિષય જરા પણ ફેરફાર વાળો નથી. કેમ કે જરા પણ ફેરફાર વાળો નથી કે પ્રથમ સંકેત જે છે એ ઉપશમ છે. તો ઉપશમ નિર્મળ છે, પાણી આશરી ગયો, મેલ ઉપશમી ગયો, ટકડી ફેરવી ડોળ બેસી ગયો. તમે ઉપરથી પાણી જે લઈ લીધું એ કે પાણી કેવું છે? ચોખ્ખું નિર્મળ છે, સ્વચ્છ છે. એમ ઉપશમ સમ્યક દર્શન નિર્મળ છે અને ક્ષાયિક સમ્યક દર્શન તો કે નિર્મળ છે. તો હું ફેર પડ્યો સમ્યક દર્શનથી એમાં હું ફેર પડ્યો? જે કાંઈ મલિનતા રહી તો સત્તામાં રહી છે, વ્યક્તપણે તો છે જ નહીં. વ્યક્ત સમ્યક દર્શન તો જેવું ક્ષાયિક નિર્મળ છે એવું ઉપશમ નિર્મળ છે. પછી લંબાઈ છે તો ક્ષોપશમમાં આવે છે, નહીં તો કોઈ ક્ષાયકમાં પણ આવે છે. તો ત્યાં કર્મનો જે ઉપશમ હતો એ ક્ષય થઈ ગયો અને નહીંતર ઉપશમ હતો એમાંથી કેટલો ક્ષય થઈને કેટલો ઉપશમ રહ્યો? ક્ષોપશમમાં શું થયું? કેટલો ક્ષય થઈને કેટલો ઉપશમ રહ્યો? તમે ફેર શું પડ્યો? એ કાંઈ નહીં, એનો વિષય પૂર્ણ શુદ્ધાત્મા છે. જે આત્માનું સહજ સ્વરૂપ છે, સહજાત્મ સ્વરૂપ છે, એ ઉપશમ સમ્યક દર્શનનો વિષય છે. એ જ ઉપશમ સમ્યક દર્શનનો વિષય છે, એ જ ક્ષાયક સમ્યક દર્શનનો વિષય છે. એટલે ત્રણમાંથી કોઈ એક પ્રકારની વિદ્યમાનતા સમ્યક દર્શનની સમ્યકત્વની હોય, એ સમ્યક દ્રષ્ટિને પોતાના સ્વરૂપનું શ્રદ્ધાનમાં કાંઈ ફરક નથી, કોઈ ફરક નથી. જે બતાવ્યો એ કર્મના સ્થિતિ બતાવી. એટલા પૂરતી વાત છે. તો એ જે ક્ષોભસમ જે શ્રદ્ધાની જે કચાશ રહી એ કેવળ જ્ઞાન ગોચર છે. એ સમ્યક દ્રષ્ટિને તો પોતાનું શ્રદ્ધાન જે છે એ પૂરેપૂરું જ લાગે છે, અધૂરું અનુભવાતું નથી. શ્રદ્ધાનમાં અધૂરાશ શંકા પડતી નથી. એટલા માટે આ કાળની અંદર કોઈને ક્ષાયક સમ્યક દર્શન હોય નહીં, કેમ કે એ કેવડી જિનાગમની પ્રસિદ્ધ વાત છે. ત્યારે કૃપાળુદેવે પોતે એમ કહ્યું કે અમને તો સમકિત શુદ્ધ પ્રકાશ છે. અંગત કાવ્ય લખ્યું, એમાં એમ લખ્યું કે 1947 સમકિત શુદ્ધ પ્રકાશ રહે. એટલે કે કૃપાળુદેવને જે શ્રદ્ધતા હતા એ લોકો એમ આવી ગયા, અને અત્યારે પણ ઘણા એમ માને છે એમને તો ક્ષાયિક સમ્યક દર્શન હતું. એટલે એ વાતનો પ્રચાર પણ થોડોક થયો. પ્રચાર થતાં થતાં એ વાત સંપ્રદાયના સાધુઓ સુધી ગઈ. જે સંપ્રદાયના સાધુએ આગમ વાંચ્યા હતા એને મુદ્દો મળી ગયો વિરુદ્ધ જવાનો, વિરુદ્ધ પ્રચાર કરવાનો, કે જુઓ આ ખોટા છે, આ જૂઠા છે, આ મિથ્યા દ્રષ્ટિથી જુઓ આપણું શાસ્ત્ર શાસ્ત્ર ના પાડે છે. અત્યારે ક્ષાયિક સમ્યક દર્શન હોય જ નહીં. હવે જે ક્ષાયિક સમ્યક દર્શન માનતા હતા એનો કૃપાળુદેવ નિષેધ નહોતા કરતા, કેમ કે એ એમનો વિષય નહોતો. મુમુક્ષુનો એ વિષય નહોતો. ઉપશમ ક્ષોપશમ ક્ષાયિક શું છે એ જે માને એમાં, એને તો ક્ષાયિક માનીને શ્રદ્ધા દ્રઢ કરવી છે ને સત્પુરુષમાં, તો એને તો નુકસાન નથી. એવી ભાવનાવાળાને ને શ્રદ્ધાવાળાને તો નુકસાન હતું નહીં, તો એને શું કરવા એ શંકામાં નાખે કે નહીં નહીં અમને ક્ષાયિક નહીં માનો, તમે અમને ક્ષોપસમ માનો. એમાં એને તો એનો ભાવ નબળો પડવાનો છે સત્પુરુષ પ્રત્યેનો. એટલે કંઈ ચોખવટ કરવાની જરૂર દેખાણી નહીં. એમણે કોઈ એ વિષય નહીં શાસ્ત્રીય ચોખવટ કરી નહીં, અને પોતે શાસ્ત્રીય ચોખવટ લગભગ કરતા જ નહોતા. એ અનુભવ પદ્ધતિથી ચાલ્યા છે ને મુમુક્ષુને અનુભવ પદ્ધતિએ ચડાવ્યા છે, એમને શાસ્ત્ર પદ્ધતિએ ચડાવ્યા નથી. એમ લઈને જઈએ તે આખી ટ્રીટમેન્ટને લાઈન, સુભાગભાઈના પત્રો જોયું છે, લાઈન ઓફ ટ્રીટમેન્ટ જુઓ. અનુભવ પદ્ધતિ જ લઈ જાય છે. તું તમે ફલાણું શાસ્ત્ર વાંચો એમ નહીં કહે, ક્યારેય નથી કીધું કે તમે ફલાણું જૈન શાસ્ત્ર વાંચો, અથવા તમે જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળા વાંચો એ સિદ્ધાંત જ્ઞાન કરો, એવી રીતે નથી લઈ ગયા. એ દ્રવ કોને કહેવાય, ગુણ કોને કહેવાય, પર્યાય કોને કહેવાય, કાંઈ નહીં, એ ચર્ચા જ નથી કરતા. અનુભવ લઈને ચડાવે છે. એટલે વાત તો ચડી ગઈ ચર્ચાના એરણ ઉપર આવી ગઈ. વાત ચર્ચાની એરણ ઉપર ટીપાવા માંડી. નહીં, ખોટું છે, ખોટું છે, ખોટું છે, ખોટું છે. બોલા મૂંઝાણા, મુમુક્ષુઓ મૂંઝાણા. શાસ્ત્રોનો જો આપણા મહારાજ આધાર આપતા હોય તો વાત કાંઈક વિચારમાં ગઈ છે, શંકા પડે. શું થાય, શંકા પડે. ઓલા ત્યાગી થઈને બેઠા હોય વાત કરે, જોવા અમે બાયડી છોકરા મૂકીને બેઠા છે, એ તો હજી ઘર સંસાર માટે બેઠા છે, અને ત્યાં હજી છોકરાઓનો જન્મ થાય છે, તો બધું આમ છે તેમ છે, વેપાર કરે છે, ફલાણું છે. ઘણા સ્થાન તો બહુ છે. બહુ સરસ ઉત્તર આવ્યો. કે સહાયક સમ્યક દ્રષ્ટિ હોય તો એ ત્રણ ભવ એને કરવા પડે, કમ્પલસરી નથી, એ ભવે જાય તો, પણ એને ત્રણ ભવ કરવા પડે. અમારે ત્રણ ભવ નથી તો અમારા સમ્યક દર્શન ઓછું કે સહાયકથી ઓછું કેવી રીતે તમે ગણો? અમારે બીજો ભાવ નથી એક પછી, એ વાત નક્કી છે. છેલ્લો ભાવ ભાવ નથી ગણાતો, કેમકે મૃત્યુ થવાનું નથી, નિર્વાણ થવાનું છે. તો એક જ ભાવ છે અમારો, અને સહાયકને તો ત્રણેય હોય, તો અમારું જે હોય તે સહાયકથી આગળ છે કે પાછળ છે નક્કી કરો ને. કેવી રીતે તમે ગણવા માંગો છો? તમારી ગણતરીની પદ્ધતિ શું છે? એવી રીતે બહુ સરસ છે વાત. હે, હા, પત્ર છે ને, પત્રમાં જવાબ આપ્યો છે, લેખિત વાત છે. શું નંબર મને યાદ નથી, નત્ર કાઢી દેતો. હે, કેટલો? એટલું બધું જોરથી કીધું છે કે એમ ન હોય તો અમે અત્યારે નથી એમ કહેવા બરાબર છે, અમે પોતે નથી એમ કહેવા બરાબર છે. અમે તો આ બેઠા, અમારી વિદ્યમાનતા તો આ રહી, અમારી જેટલી વિદ્યમાનતા તમને સ્પષ્ટ છે, અમને સ્પષ્ટ છે, એટલી જ અમારી વાત સ્પષ્ટ છે. સમ્યક દર્શન એમ કરીને વાત લીધી છે. એક મારી પાસે ઓલો ગ્રંથ છે, દેવલાલીથી પ્રગટ થયો, આમાં લઈ આવશો, યાદ કરજો ને ઘરે. આપણે જયસિંહભાઈના વાઈફ છે ને, એમણે પીએચડી કર્યું ને એના ઉપર ગ્રંથ બનાવીને, એમણે એક પ્રશ્ન ઉઠાવીને અલ્ફાબેટિકલી વાત લીધી છે. તમારે રિપોર્ટર જેવું છે હોમિયોપેથિકને, કોઈ પણ મુદ્દો ગોથવો હોય તો ફટાક મળી જાય, સીધો હાથમાં આવે, એ પદ્ધતિથી એમણે એક સંકલન નવી ટાઈપથી કર્યું છે. સરોજબેન, એ આપણે રેફરન્સમાં રાખશું, એટલે કોઈ પણ કૃપાલજીના ગ્રંથમાંથી કોઈ પણ મુદ્દો પકડવો હોય તો સીધો જ હાથમાં આવે. જીનના કહેલા શાસ્ત્રો જે ગણાય છે કે કેમ, એ બીજી વાત છે. સ્વતંબર શાસ્ત્રો હતા ને, બધા સ્વતંબરનો વિરોધ હતો, તે વિશે અમુક બોલ વિચ્છેદ ગયાનું કથન છે, અને તેમાં મુખ્ય એવા કેવળ જ્ઞાનાદિ 10 બોલ છે. કેવળ જ્ઞાનને સ્ટ્રાઇક સંકેત 2 છે એની અંદર, અને તે બોલ 10 બોલ વિચ્છેદ દેખાડવાનો આશય આ કાળને વિશે સર્વથા મુક્તપણું ન હોય એમ બતાવવાનો છે. એ 10 બોલ પ્રાપ્ત હોય અથવા એક બોલ તેમાંનો પ્રાપ્ત હોય તો તે ચરમશરીરી જીવ કેવો ઘટે એમ જાણી તે વાત વિચ્છેદરૂપ ગણી છે, તથાપિ તેમ એકાંત જ કહેવા યોગ્ય નથી. કેમ કે એમાં એકાંત કહેવા યોગ્ય નથી એમ અમને ભાસે છે, એમ જ છે. કારણ કે શાયિક સંકિતનો એને વિશે નિષેધ છે, અને તે ચરમ શરીરને જ હોય એમ એમ તો ઘટતું નથી, કેમકે ત્રણ ભવ હોય એને તો બધું, અથવા તેમ એકાંત નથી. મહાભાગ્ય એવા શ્રેણીક શાયિક સંકિતી છતાં ચરમ શરીરી નહોતા એવું તે જ જૈન શાસ્ત્રોને વિશે કથન છે. જીનકલ્પી વિહાર વ્યવચ્છેદ એમ શ્વેતાંબરનું કથન છે. જીનકલ્પી વિહાર વ્યવચ્છેદ એટલે અત્યારે કોઈ જીનકલ્પી હોય નહીં, નગ્ન દિગંબર એકલા રહીએ જંગલમાં, એવા કોઈ સાધુ જ ન હોય અત્યારે. હું તો એ બધા શિથિલાચાર સ્થાપ્યો છે ને, શાસ્ત્રો નવા બનાવીને શિથિલાચાર સ્થાપ્યો છે, એટલે જનકલ્પીનો નિષેધ કર્યો છે. દિગંબરનું અત્યંત એકાંતપણે કહી શકાતો નથી, દિગંબરનું કથન નથી, શ્વેતાંબરનું એ કથન છે, દિગંબરનું નથી. દિગંબર તો અત્યારે એકલા જંગલમાં રહીએ છે એમ કે છે. તમારામાં પણ દિગંબર મુનિઓ એકાંત જંગલમાં રહ્યા છે, જિનકલ્પીપણે કુનકુંડાદી આચાર્યો. હા, તમારે ના પાડે કે નહીં, અત્યારે હોય જ નહીં, જિનકલ્પી સાધુ હોય જ નહીં. દિગંબર ના પાડે કે એમ છે, અત્યારે પણ છે, તમારામાં પણ છે સાધુ. દિગંબરનું કથન નથી, સર્વથા મોક્ષ થવો એમ આ કાળે બને નહીં એમ બેયનો અભિપ્રાય છે, એમાં બંને એકમત છે. તે પણ અત્યંત એકાંતપણે કહી શકાતો નથી. અત્યંત એકાંતપણે એટલે કેમ કે કોઈ જીવ બીજા ક્ષેત્રથી અત્યારે આ કાળે પણ જાય છે મહાવિદેથી, માટે એકાંતે નથી. એ ક્ષેત્ર અપેક્ષિત વાત છે, સર્વથા વાત નથી, એટલે ક્ષેત્રનો એમાં અપવાદ છે. ચરમ શરીરી પણ જાણીએ કે આ કાળમાં નથી, માનો, હું પણ માનું છું કે આ કાળમાં આ ક્ષેત્રથી ચરમ પણ, તથાપિ અશરીર ભાવપણે આત્મસ્થિતિ છે તો તે ભાવ નહીં ચરમ શરીરી પણ નહીં પણ સિદ્ધપણું છે. બહુ મોટી વાત કરી અમે, સિદ્ધાત્માઓ અશરીરી છે અને ભાવ નહીં તો અમે સિદ્ધાત્મા છીએ. અમે સાક્ષાત સિદ્ધ સ્વરૂપને પ્રત્યક્ષ અનુભવ કરીએ છીએ એવો અમારો ભાવ છે. તો ભાવ નહીં અમે સિદ્ધ થયા કે નહીં, અમે પરમાત્મા થયા કે નહીં, કે થયા તો શરીરની ચર્ચા ક્યાં કરવાની રહી, અમે તો સિદ્ધ જ થઈ ગયા. તથાપિ અશરીરી ભાવ પણ આત્મસ્થિતિ છે, શું અશરીરી ભાવ પણ આત્મસ્થિતિ છે તો તે ભાવ નહીં ચરમ શરીરીપણું નહીં પણ સિદ્ધપણું છે અને તે અશરીરી ભાવ આ કાળને વિશે નથી, કોઈને ન હોય. અશરીરી ભાવ આ કાળને વિશે કોઈને ન હોય એમ જો એમ કહેવામાં આવે તો આ કાળમાં અમે પોતે નથી એમ કહેવા બરાબર છે. પણ અમે અશરીરીપણે આ બેઠા, અમે અશરીરી ભાવપણે આ બેઠા તો અમે નથી એમ કેમ કહી શકાય? આવો સાહિકની વાત એક બાજુ રહ્યો, સિદ્ધપદની વાત અમે તો કરીએ છીએ. હવે સાહિકની ચર્ચાની તમે ના પાડો છો ને, અમે તો હવે સિદ્ધની ચર્ચા કરીએ છીએ હાલ, કે અમે સિદ્ધ છીએ. તો ભાવ નહીં અમે સિદ્ધ છીએ, જાઓ. 47 નહીં માં દ્રવ નહીં ને ભાવ નહીં બે વાત ચાલે છે, અને ભાવ નહીં તો 3-4 પ્રકારના લીધા છે, એમાંનો આ એક પ્રકાર છે. કૃપાળુદેવે લીધો એ પહેલો આ આવે છે, પછી જુદા જુદા પ્રકાર આવે છે, પહેલો આ આવે છે 47 નહીં માં ભાવ નહીં, દ્રવ નહીં અને ભાવ નહીં. દ્રવ્ય સિદ્ધ સિદ્ધ પરમાત્મા સિદ્ધાલયમાં બિરાજે છે, ભાવે સિદ્ધ પરમાત્મા અત્યારે સમ્યક દ્રષ્ટિ બિરાજે છે, એમ વાત છે. છેલ્લે લીધું કે ન લીધું? નમસ્કાર વચનોમાં છેલ્લું વચન એ જ લીધું, એના ઉપર દેવલાલીમાં સ્વાધ્યાય આવ્યો હતો, ત્યાં ટેપ લેવાનો હતા, દેતા ફેન્ટાસ્ટિક વાત આવી હતી. ત્યાં સાંભળતા હતા, મારો મેઘજીભાઈ પણ હતા. મેઘજીભાઈ જરાક ક્રોસ બહુ કર્યા કરતા હતા, 22 દિવસ વાંચ્યું હતું ત્યાં દેવલાલીના આશ્રમમાં. એમાં છેલ્લે છેલ્લે આ બધું આવ્યું, શરૂઆતમાં ક્રોસ બહુ કરતા હતા. આ આ નમસ્કાર મંત્ર ઉપર નમસ્કાર વચન ઉપરનો સ્વાધ્યાય સાંભળ્યો અને બહાર નીકળીને ચરણ સ્પર્શ કરવા માંડ્યા. ત્યાં તો મનાય છે અંદરમાં ચરણ સ્પર્શ કરવાને, કોઈને અહીંયા કોઈને ચરણ સ્પર્શ નહીં કરવાનો, કોઈ વાંચનકાર આવે ને કોઈ વિદ્વાન આવે, બહાર નીકળીને સીધો ચરણ સ્પર્શ કર્યો. હું શું કરો તમે આ કે ખલાસ વાત કરી તમે. 25 વર્ષથી હું ઘર છોડીને બધા કૃપાળુદેવના આશ્રમમાં નિવાસ કરું. અમારા 10-15 બધા વિદ્વાનોને સાંભળ્યા છે, તમે ખતમ કરી નાખ્યા આજે. આવી વાત કોઈ સાંભળી નથી. અને આવું સ્વરૂપ હોય છે સત્પુરુષનું, આવું સ્વરૂપ હોય છે. વિચાર દશાએ, ઈચ્છા દશાએ, જ્ઞાન દશાએ, શ્રદ્ધા દશાએ શું કહેવા માગે છે આજે સમજાણું, આજે ખબર પડી. આજે સમજાણું એટલે આજે ખબર પડી ખાલી. હા, એકદમ નેગેટિવ માલતા હતા, સાંભળવા બેસતા હતા પણ નેગેટિવ એટીટ્યુડ. આ નમસ્કાર વચન ઉપરનો સ્વાધ્યાય સાંભળવા આખું એનું ફરી ગયું. વાત કોઈ બીજી જાતની છે, અમે વાંચી ગયા છે. આ બધું વાત સમજાણી નથી, અમે બધે વાંચી 25 વર્ષથી એક ધારું વાંચીએ છીએ મોઢે બધું. 25 વર્ષની વાંચીએ એટલે એક વાત ઉપરથી એમ કે જુઓ આ વાત કૃપા 4 જગ્યાએ આ પાના ઉપર કરી છે, આ પાના ઉપર કરી છે, આ પાના ઉપર કરી, 5-5 રેફરન્સ આપે. આપણને કંઈ એટલું યાદ નહીં પણ એ 5-5 રેફરન્સ આપે, બહુ યાદદાસ્ત. હા, બધું મોટે, આખો ગ્રંથ મોટે, સેંકડો પાના. કેમ કે એક જ ગ્રંથ વાંચવાનો અને કાયમ વાંચા કરીને નિવૃત્તિ, આ શ્રમારીએ આખો દિવસ નિવૃત્તિ એક જ ગ્રંથ વાંચવાનો. કયા પને કયું છે એની ખૂબ ચર્ચા ચાલે. આપણે 411 ગોતવો પીડ્યો એ તો ફડાક કહી દે તમને, આ પાનો ને આ પત્ર સીધું જ કહી દે. આટલી ઊંડી સમજણ નથી એવો વિષય છે. વિશે શું કહીએ, એ કેવળ એકાંત નથી, કદાપી એકાંત હોતો પણ આગમ જેણે ભાખ્યા છે તે જ આશય સત્પુરુષ છે, તે ગમ્ય કરવા યોગ્ય છે. જા એનો આશય તો એ સત્પુરુષથી સમજો તમે અને તે જ આત્મસ્થિતિનો ઉપાય છે. એ જ વિનંતી. એવી રીતે ધડાકાબંધ વાત કરી છે કે એમના સમ્યક દર્શનને ચેલેન્જ કરી મિથ્યા દ્રષ્ટિ ઠરાવવા જતા હતા. તો કે અમે સિદ્ધ છીએ, સમ્યક દર્શનની એકવાર વાત મૂકી દીધી, એક કોર તમે તમે જે ઓળખતા નથી અમને એમ કહી દીધું સીધું. એવું હે, ઠીક છે. પણ વિવાદમાં પડવા જેવું નથી. એ રીતે પણ કોઈ ભક્તિ વિશેષ કરતા હોય તો ઠીક વાત છે, ભક્તિ કરે છે ને એમ કરીને કરવા દો ને, એની ભક્તિ શું કરો ઓછી કરાવી. આપણે સિદ્ધાંત સિદ્ધાંતની જગ્યાએ છે, ભક્તિ ભક્તિની જગ્યાએ છે. અને હંમેશા ભક્તિએ સિદ્ધાંતને ઓવરટેક કર્યો છે, સિદ્ધાંતે ભક્તિને ઓવરટેક નથી કર્યો. દિગંબર આચાર્યોએ ભક્તિ કરી તીર્થંકર દેવની, પદ્મનંદી આચાર્યમાં છે રીતસર સ્તોત્ર છે, 26 પ્રકરણમાં એક સ્તોત્રનું પ્રકરણ છે. હે પ્રભુ આપે જ અમને તાર્યા, આપ જ અમારા તારણહાર છો, આપ ન હોય તો અમે તરી શકીએ જ નહીં ને, શક્ય જ નથી ને એ વાત. ત્યારે દ્રવ્યાનું યોગનો સિદ્ધાંત એમ કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરે નહીં, એ તો આચાર્ય હતા. એને સિદ્ધાંત જ્ઞાન નહોતું એમ તો આપણે કહી જ ન શકાય. એને સિદ્ધાંત જ્ઞાન નહોતું એ કહેવાની તો કોઈ હિંમત જ કરી શકે એવું નથી. કેમ? તો ભાવલિંગી જંગલમાં વિચરનારા હતા. ભક્તિ તો ભક્તિની રીતે જ થાય, ભક્તિ કરવામાં કાંઈ વાંધો નથી, અને કોઈની ભક્તિ મોડી પાડવાનું આપણે જરૂર બી નથી. સિદ્ધાંત સિદ્ધાંતની જગ્યાએ છે, ભક્તિ ભક્તિની જગ્યાએ છે. તીર્થંકર સમ્યક દ્રષ્ટિ થયા પછી તીર્થંકર ગોત્ર બાંધે કઈ થઈ ગયો આપણે. તીર્થંકર સમ્યક દર્શન થયા પછી તીર્થંકર ગોત્ર બાંધે કે આખા જગતને શાસનમાં લઈ આવો. એમને સિદ્ધાંત જ્ઞાન નથી એ વખતે કે અભવી અને અનંતા ભવી, અનંતાઓ ભવી ને અનંતા ભવી, કોઈ દિવસ મુક્ત જવાના ને શાસનમાં આવવાના જ નથી ને સમુશ્રણમાં આવવાના નથી. એમને ભાવના થઈ તો ભાવના ઓવરટેક સિદ્ધાંત નું કરે. ભક્તિ છે એ ભાવના છે, ભાવના તો સિદ્ધાંત નો ઓવરટેક કરે જ. નિયમસરની 50મી ગાથામાં ક્ષાયિક ભાવને પરદ્રવ્ય પરભાવની હે કીધું, કારણ પરમાત્માની ભાવના હતી તો કેવળ જ્ઞાનની હે કહી દીધું. પૂર્ણ સુધીની પરમાનંદની દશા ક્ષાયિક ભાવ છે, ક્ષાયિક સમ્યક દર્શન ક્ષાયિક ભાવ છે. બધાને હે કહી દીધું, પર્યાય માત્રને હે કહી દીધી. ત્યાં ત્યાં કાંઈ સિદ્ધાંત દ્રવ્યાન યોગનો સિદ્ધાંત લાગુ ન પડે કે એ દ્રવ્યને એ પર્યાય છે, એને પરદ્રવ્ય ન કહેવાય, પરભાવ ન કહેવાય. પ્રયોજનની અપેક્ષા એ ઉપાદેય છે. લખનાર તો મુનિ છે, હજી છદમસ્ત છે, એને ઉપાદેય છે. કેવળ જ્ઞાન ભાવના ભાવનાની રીતે ચાલે, સિદ્ધાંત સિદ્ધાંતમાં ચાલે. એને લડાવાય નહીં કોઈ દિવસ, એને વાદ વિવાદ કરીને સામે સામે લડાવાય નહીં. ને લડાવે તો એ બુદ્ધિ ફરી ગઈ છે, એ લડાવે. સૂક્ષ્મનો અહંભાવ હોય ને એ લડાવે, બીજો કોઈનો લડાવે. સાથે લઈ જશે.
દ્રવ્ય સકલની સ્વતંત્રતા જગમાહી ગજાવય
જય સનાતન દિગંબર જૈન.